તારીખ 16/4/1992 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક 18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જીવ અધિકાર એટલે જીવના સ્વરૂપનું નિરૂપણ કરવાનો અધિકાર છે. પરમાર્થે વ્યક્ત નાતૃત્વ જ્યોતિષ એક કરો સર્વભાવાંતર ધનસી સ્વભાવત્વા તું પરમાર્થેન એક કહ અમેચ કહ તું એટલે તું પદ દ્વારા એટલે તું શબ્દ દ્વારા બીજો પક્ષ કયો છે કયો છે તે વ્યક્ત કર્યું છે. 17મા વર્ષમાં વ્યવહારથી ગુણભેદ આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર વગેરેના છે એ નિરૂપણ. હવે બીજો પક્ષ કહે આમ પણ છે એમ એટલે નિશ્ચયથી આવો પણ છે. વ્યવહારથી દર્શન જ્ઞાન ચારિત્ર વાળો જે છે તો નિશ્ચયથી એવા દર્શન જ્ઞાન ચારિત્રના કોઈ ભેદ નથી એવો પણ છે એમ કહ્યું. તું શબ્દ દ્વારા બીજો પક્ષ કયો છે બીજો એટલે નિશ્ચયનો પક્ષ પરમાર્થનો પક્ષ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિનો પક્ષ. પરમાર્થ કો નિશ્ચય કો શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કો એક અર્થ છે. પરમાર્થેન એટલે પરમાર્થથી અર્થાત શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી એક કહ એટલે શુદ્ધ જીવ વસ્તુ એકલો શુદ્ધ જીવ વસ્તુમાં એક કહ નો તો એકલો શુદ્ધ જીવ અમેચ કહ એટલે નિર્મળ છે ભેદ વગરનો છે નિર્વિકલ્પ છે. વિકલ્પ કહો ભેદ કહો બંને એક છે. નિર્વિકલ્પ છે અને નિર્મળ છે. પરમાર્થથી જોવામાં આવે અથવા શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિથી જોવામાં આવે દ્રવ્યની શુદ્ધતાની દ્રષ્ટિથી જોવામાં આવે એટલે કે એના મૂળ સ્વરૂપથી જોવામાં આવે તો જીવ શુદ્ધ છે નિર્મળ છે નિર્વિકલ્પ છે એમાં ભેદ પણ જોવામાં આવતા નથી. ગુણ ભેદો પણ એમાં દેખાતા નથી એમ કહેવાય. કેવો છે તે પરમાર્થ પરમાર્થ એટલે મૂળ મૂળ વસ્તુ કેવી છે. આ પોતાના જીવની પોતાના આત્માની વાત ચાલે છે કોઈ બીજાની વાત નથી ચાલતી. આ આત્મા પોતે મૂળ સ્વરૂપે કેવો છે તે અનુભવ કરીને અનુભવી આચાર્ય દેવ બતાવે છે. કેવો છે પરમાર્થ વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિષા. વ્યક્ત એટલે પ્રગટ છે ઠીક. વ્યક્ત એટલે પ્રગટ છે. પ્રગટ હોય તો જણાવવો જોઈએ બુદ્ધિ ના પાડે. આચાર્ય મહારાજ એમ કહે કે આત્મા પ્રગટ છે ત્યારે પોતે વિચાર કરીને પણ એમ કહે કે મારી બુદ્ધિથી વિચારતા પ્રગટ છે એવું લાગતું નથી. કેમ કે પ્રગટ હોય તો મને પણ દેખાય. કોને પ્રગટ છે અને કોને પ્રગટ નથી તો પછી હવે કે જેનું જ્ઞાન સ્વસન્મુખ થાય છે એને તે પ્રગટ જણાય છે. અને જેનું જ્ઞાન સ્વસન્મુખ નથી તે એમ કહે છે કે પ્રગટ હોય તો પણ મને તો નથી જણાતો, એ વાત નક્કી છે. કેમ કે પ્રગટ છે એમ કહેનારને એમ કહી શકાય એવું નથી કે આપ કયો છો, એ વાત બરાબર નથી. કહેનાર મોટા પુરુષ છે આચાર્ય મહારાજ, એમ તો કહેવાય નહીં કે આપની વાત બરાબર નથી, પણ મને નથી દેખાતું. ત્યારે આચાર્ય મહારાજ કહે છે કે વાત તારી તને નથી દેખાતું એ વાત મારા ખ્યાલમાં, પણ તું ઊંધો ફરીને બેઠો છો અને શું કરું. દરિયાકાંઠે ઊભો રહીને કોઈ એમ પ્રશ્ન કરે કે દરિયો કેટલો મોટો છે કે હા બીજો કાંઠો ન દેખાય એટલો, ક્ષિતિજ સુધી દરિયો જ દેખાય છે, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી એટલું બેહદ પાણી છે, સામે હદ દેખાતી નથી. નદી હોય તો સામે કાંઠો દેખાય, ભલે મોટી નદી હોય તો, પણ આ તો દરિયાનું તો પાણી એટલું છે સામે કાંઠો નથી દેખાતો. આવડો મોટો દરિયો મને કેમ દેખાતો નથી, આવો પણ પ્રશ્ન દરિયાકાંઠે ઉભો રહીને કોઈ કરે કે આવડો મોટો દરિયો હોય ને મને જરાય ન દેખાય તો દરિયો છે જ ક્યાં એમ લાગે. એક વાત મોઢું ફેરવીને ઉભો હોય તેને દરિયો ક્યાંથી દેખાય. દરિયા બાજુ મોઢું રાખવાને બદલે પીઠ રાખી હોય ને પછી પ્રશ્ન કરે કે આવડો મોટો દરિયો છે ને કેમ દેખાતો નથી. એવું આમાં છે કે આત્મા ખરેખર નિરાવરણ પદાર્થ હોવાથી અપ્રગટ હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય એવો નથી. આવરણ તો અવસ્થામાં હોય છે, અવસ્થાને આવરણ હોય છે, વસ્તુને આવરણ ન હોઈ શકે. વસ્તુ તો સદા પ્રગટ જ છે પણ સ્વસન્મુખતામાં તે પ્રત્યક્ષ થાય છે, એટલે પ્રગટ છે એમ પ્રત્યક્ષ જણાય છે. પ્રત્યક્ષ થાય છે એનો અર્થ છે પ્રગટ છે એમ પ્રત્યક્ષ જણાય છે. વિમુખ પરિણામ છે એ પ્રગટ હોવા છતાં વિમુખતામાં જણાતો નથી, પણ જણાતો નથી માટે પ્રગટ નથી એમ કેમ તો વ્યાજબી. એટલે વ્યક્ત એટલે પ્રગટ છે, અહીંયા વ્યક્ત કયો, 49મી ગાથામાં અવ્યક્ત કયો છે, પણ એ પર્યાયની અપેક્ષા. હા એટલી વાત ચોક્કસ છે કે જેમ પર્યાયનો ઉત્પાદ થાય છે અને પર્યાય પ્રગટ થાય છે એવી રીતે આનો આનો વ્યક્ત થવું નથી, શક્તિ રૂપે વ્યક્ત છે, સામર્થ્ય રૂપે વ્યક્ત છે અથવા અસ્તિત્વ રૂપે પ્રગટ છે, એની હસ્તી છે, હૈયાતી છે. હૈયાતી છે તો હૈયાતી છે, છે એટલે છે, છેમાં નથી એવું નથી, છેમાં નથીનું નથી પણ નથી, છે એટલે છેમાં છેનું છે પણ છે. પ્રગટ છે જ્ઞાન માત્ર પ્રકાશ સ્વરૂપ જેમાં એવું છે, જ્ઞાન માત્ર પ્રકાશ સ્વરૂપ છે જેમાં જ્ઞાન માત્ર એવું પ્રકાશ સ્વરૂપ પણ છે એવું પ્રગટ છે. આમ એક શાસ્ત્રની અંદર ઉપયોગનો વિષય ચાલ્યો છે, ઉપયોગ એટલે જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનો વ્યાપ. પણ સ્વભાવની પ્રધાનતાથી એની વ્યાખ્યા કરી, ડેફિનેશન જે કરી છે એ સ્વભાવની પ્રધાનતાથી કરી છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ એવું સૂત્ર છે. ઉપયોગનું સૂત્ર કેવું છે? ચૈતન્ય અનુવિધાયી પરિણામ. ચૈતન્ય કહેતા સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, ચેતન તે આત્મા અને ચૈતન્ય તે આત્માનો સ્વભાવ. સત તે આત્મા અને સત્ય તે અસ્તિત્વ સ્વભાવ. પદાર્થ અને પદાર્થ સ્વભાવ, એમ ચેતન એ આત્મ પદાર્થ છે અને ચૈતન્ય એ એનો સ્વભાવ છે. તો ચૈતન્ય અનુવિધાયી પરિણામ એમ જોઈએ. ઉપયોગ છે એ ચૈતન્યને અનુસરીને થતું પરિણમન છે, સ્વભાવને અનુસરીને થતું પરિણમન છે. ગુજરાતી બહુ જેવું સંસ્કૃત છે એવું ભાવવાહી નથી. અનુવિધાયી, અનુવિધાયીમાં અનુસરીને અર્થ કરવો પડે છે. અનુવિધાયીમાં વિધિ શબ્દ છે, મૂળ તો જે વિધિ શબ્દ છે એનું આ નામ છે, એનું ક્રિયાનું વિશેષણ છે. જેને ક્રિયાના વિશેષણને અંગ્રેજીમાં તો એડવર્બ કહેતા, અમે ગુજરાતીમાં શું કહે છે ખબર નથી, ગુજરાતી વ્યાકરણ અંગ્રેજીમાં એને એડવર્બ કહે છે. ક્રિયા વિશેષણ, નામ વિશેષણ અને ક્રિયા વિશેષણ, નામને વિશેષણ હોય છે એમ ક્રિયાને વિશેષણ. અંગ્રેજીમાં અંગ્રેજી ગ્રામર ભણેલા, એડજેક્ટિવ અને એડવર્બ એમ કે છે. ઓલા નામના વિશેષણને એડજેક્ટિવ કે છે અને ક્રિયાના વિશેષણને એડવર્બ કે છે. તો આ અનુવિધાયી જે વિધિની જે ક્રિયા છે, સ્વભાવને જે વિધિ છે, પરિણમવાની જે રીત છે, સ્વભાવને પરિણમવાની જે કાર્ય પદ્ધતિ છે, વિધિ એટલે શું? કાર્ય પદ્ધતિ. એ કાર્ય પદ્ધતિ સૂચક ઉપયોગને બતાવ્યો છે. ઉપયોગ એટલે સ્વભાવની કાર્ય પદ્ધતિ સૂચક પરિણામ, ઠીક એવી વાત છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ, ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્યને અનુસરીને પરિણમવાની જેની કાર્ય પદ્ધતિ છે એને અહીંયા અમે ઉપયોગ કહીએ છીએ. આમ કહીને સીધું ઉપયોગ ઉપરથી સ્વભાવ ઉપર લઈ જાય છે, અથવા તો ઉપયોગની પરિભાષા સ્વભાવના પ્રધાનતાથી કરવામાં આવી છે. પરિભાષા તો કરી છે ઉપયોગની, પણ સ્વભાવની પ્રધાનતાથી ઉપયોગની પરિભાષા કરી છે. એટલે ઉપયોગને સમજતા સિદ્ધ સ્વભાવ ઉપર લક્ષ જાય, સ્વભાવ લક્ષે ઉપયોગને વર્ણવો એમ કહી શકાય. આમાં સ્વભાવ લક્ષે ઉપયોગને ચૈતન્ય સ્વભાવને દર્શાવતા ઉપયોગને દર્શાવ્યો. આમ છે એમ કહીને એમ કહ્યું કે જો ભાઈ તને પણ જ્ઞાનો ઉપયોગ તો પ્રગટ છે ને, જો તને જ્ઞાનોપયોગ પ્રગટ હોય તો તને એના ઉપરથી સ્વભાવ પણ પ્રગટ જણાવો જોઈએ, એમ કહેવું છે. ઉપયોગને જાણતા સ્વભાવ જણાવવો જોઈએ, કેમ કે ઉપયોગ બીજું કાંઈ નથી, ચૈતન્યનું વિધાયી પરિણામ છે. આના ઉપરથી વિચારે છે કે પ્રગટ છે એમ કહીને જ્ઞાન માત્ર પ્રકાશ સ્વરૂપ જેમાં એવો છે એમ કહી દીધું. પરમાર્થ કેવો છે? પરમાર્થ એટલે સ્વભાવ. પક્ષ ચાલે છે, નિશ્ચય નહીં નતો, નિશ્ચય નતો પક્ષ ચાલે છે. વ્યવહારની વાત તો સત્તરમાં કરી દીધી, હવે નિશ્ચયની વાત કરવી છે. પ્રગટ છે જ્ઞાન માત્ર પ્રકાશ સ્વરૂપ જેમાં એવો છે. એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન, અને જે પ્રકાશ સ્વરૂપ છે જ્યોતિષા, એમાંથી કહી દઉં છે આત્મા જ્ઞાનની જ્યોતિ છે એમ કહેવાય. જ્યોતિ તો પ્રગટ પર્યાય હોય, એ પ્રગટ પર્યાય એમાંથી નીકળે છે, એમાંથી જ પ્રગટ થાય છે. અહીંયા તો સ્વભાવને એ રૂપે જોઈએ છીએ, એમાં હેતુ છે. એમ જોવાનો પાછળ હેતુ એ છે કે અવ્યક્તને વ્યક્ત રીતે ભાવવો છે. જે શક્તિરૂપ છે અને પ્રગટ વ્યક્ત ઉત્પાદરૂપ પર્યાયની અપેક્ષાએ જેને અવ્યક્ત કહેવામાં આવે છે એને વ્યક્તપણે ભાવવામાં આવે છે, વ્યક્ત ભાવે ભાવવામાં આવે છે. આ ભાવવાની એક પદ્ધતિ છે કે જે ભાવનાથી શક્તિની વ્યક્તિ સહજ જ થાય, શક્તિની વ્યક્તિ સહજ જ થાય. કેવો છે પરમાત્મા? તો કે પ્રગટ રૂપ છે. પ્રગટ છે તો કે હા પ્રગટ છે. કેવો પ્રગટ છે? કે જ્ઞાન માત્ર પ્રકાશ સ્વરૂપ જેમાં જ્ઞાનનો પ્રકાશ, જેની અંદર જ્ઞાનની જ્યોતિ ભરેલી છે, અખંડ જ્ઞાન જ્યોતિ છે. ઉત્પાદન વાળી તો ખંડ ખંડ છે, આ અખંડ જ્ઞાનની જ્યોતિ છે જેમાં એ વસ્તુ એમ કહેવાય. બતાવવાની રીત કેવી છે? આચાર્યના શબ્દો ભલે 1100 વર્ષ પહેલા લખેલા હોય, જ્ઞાનીઓ એમાંથી અનુભવથી ખેંચે છે, વિષયને પ્રસિદ્ધ કરે છે. તેનો ભાવાર્થ આમ છે. પોતાના પરિણામ સાથે એનું અનુસંધાન થાય છે, કારણ કે પોતાના પરિણામ સાથે એનું અનુસંધાન થાય છે. વચનો તો વચનો છે, પણ જેને પોતાના અનુભવ સાથે, આત્માના અનુભવ સાથે અનુસંધાન થાય. જે કોઈ લખ્યું સમયસાર માટે, જે કુંકુંડ આદિ આચાર્યો આપના વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાન માટે નિમિત્તભૂત થયા, સ્વરૂપ અનુસંધાન કરાવે, વ્યક્ત કહીને, પ્રગટ કહીને, પ્રત્યક્ષ કહીને એ સ્વરૂપનું અનુસંધાન કરાવે છે. તો વાત જ જુદી છે. આપણે આ બે પ્રવૃત્તિમાં તૈયાર થાય છે એમાં આ ઘણું આવશે. આપણે નીતિ એ રાખીશું કે બને ત્યાં સુધી કાંઈ પણ એમાંથી ઓછું ન કરવું. અભિપ્રાય તો એક અક્ષર પણ કાપવાનો નથી. પછી અધૂરું બોલ્યા હોય તો કાઉન્સ કરીને પૂરું કરી નાખવું, પણ અધૂરું બોલ્યા છે માટે કાપી નાખવું એમ નથી રાખ્યું. લગભગ બોલવાની ભાષા લખવાની ભાષામાં ફેરવવા સિવાય બધું એમને રાખ્યું. છપાવાનું કામ થયું, થઈ ગયું, શરૂઆત થઈ ગઈ. અને સમાચાર લખવાનું ચાલતા કરતા આ કહેવામાં આવી કરે છે કે વસ્તુનો જે અગાધ સ્વભાવ છે, વસ્તુનો જે અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુનું જે સ્વરૂપ છે, તે સ્વરૂપ જેમના જેના જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય એને આશ્ચર્ય ઉદ્ગાર નીકળી પડે તો એમાં શું નવાય છે? એમ છે આનો અર્થ શું? વસ્તુ જે અદભુત આશ્ચર્યમય છે, ચૈતન્ય ચમત્કાર, ચૈતન્યનો ચમત્કાર છે. સંસારમાં રઝળતો રખડતો દુઃખી થતો પ્રાણી સિદ્ધ પદને પામે, જ્યાં એનો સંસ્કાર પડે ત્યાં સિદ્ધ પદને પામે. પાયો છે સંસ્કાર, એ સિદ્ધ પદ નો પાયો છે, એના ઉપર સિદ્ધ પદ સુધીનું ઉચ્ચાંતર થઈ જશે. પંદર માળ નું ચૌદ ગુણ સ્થાન ને ઉચ્ચ પંદરમો માળ સિદ્ધ પદ. અને એ ઉપયોગમાં અગ્રે બિરાજમાન છે. ક્યાં? ઉપયોગમાં અગ્રે બિરાજમાન. ત્રિકાળી સ્વભાવનું વર્તમાન, એ વર્તમાનને સન્મુખ થનારી પર્યાય કેવળ જ્ઞાને પરિણમે છે, ફરતી નથી. પછી સ્પર્શે છે એમ કહેવાય છે એક ન્યાય, પણ ખરેખર તો સ્પર્શતી પણ નથી. વ્યક્તને અવ્યક્ત સ્પર્શતું નથી. વ્યક્તમાં અવ્યક્ત જણાય આવે છે પણ આવતું નથી. એનું જ્ઞાન આવે છે, એનું શ્રદ્ધાન આવે છે, પણ આવતું નથી. ખાલી સન્મુખ થાય છે, શ્રદ્ધા જ્ઞાન પોતાની સન્મુખ થાય છે, અભિમુખ થાય છે. એવી વસ્તુ ચમત્કારી છે કે જેની સામે જોવો તો સામે જોનાર ને કેવળ જ્ઞાન થાય. વસ્તુ કેવી છે આપણે શું કીધું? આવી ચમત્કારી છે. મંત્રિત કરેલું હતું ને એને કોણ કે ઉઠાવે અને હું મારી પિતાને પરણાવી દઈશ, મારી દીકરી ઉઠાવનાર જોઈએ. એને ખબર હતી કે આ મંત્રેલું છે, સાધારણનું તો કામ જ નથી આમાં. મંત્રેલું એવું હતું કે એની આસપાસ એટલો કરંટ ચાલતો હતો કે કેટલાક તો પહેલવાન જેવા રાજાઓ નજીક ગયા તો ઉડી ઉડી ના કાપડે. આચરણ કરંટ, ઇલેક્ટ્રોનિક કરંટ ગોઠવે છે ને તિજોરીને, જોખમી પદાર્થો હોય નજીક નજીક અડે તો એને કરંટ લાગે છે. તિજોરીને હજી ખુલ્લો નહીં, હજી અડે ને ત્યાં સુધી શોર્ટ લાગે. એમાં મંત્રિત હતું, નજીક જાય અમુક ફૂટ સુધી નજીક પહોંચે ત્યાં ઉડીને પડે આગળ. અને કેટલાક એવા પણ પછા હોય પુણ્યવાળા કે એને અડી શકે, સ્પર્શી શકે, પણ ઉઠાવી નતા. ઉઠાવા જાય તો પોતે પડી જાય, જોર કરીને ઉઠાવા જાય તો એના પગ લપસી જાય. રામચંદ્રજી ધર્મત માત્રમાં ઉઠાવ્યું નહીં, ઉઠાવ્યું તો ત્રણ કટકા થઈ ગયા એના. બરાબર છે, આ બરાબર છે. સમર્થ હતા એમ કે આ જે ચૈતન્ય પદાર્થ છે એનો કરંટ એવો છે. શું? કેટલો અંદર ચૈતન્યનો કરંટ છે, ચાલે છે કે સન્મુખ થનાર પર્યાયને એક સમયમાં કેવળ જ્ઞાન ફાટે અંદર છે. આવરણ તૂટી, જ્ઞાનાવરણ કેવળ જ્ઞાનાવરણ સુધીનું આવરણ તૂટી અને કેવળ જ્ઞાન ફાટે. વસ્તુનું સામર્થ્ય કેટલું હશે કે આ કહીને બંધ થઈ જવું પડે એટલું એમ છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ નિર્ભેદ વસ્તુ માત્ર ગ્રાહક જ્ઞાન નિશ્ચય નહીં કહેવાય છે. જે જ્ઞાન શુદ્ધ નિર્ભેદ માત્ર વસ્તુને ગ્રહણ કરે છે તે જ્ઞાનને નિશ્ચય નહીં કહેવામાં આવે છે. પરમાર્થે નતું એટલે નિશ્ચય નહીં થી, પણ નિશ્ચય નહીં થી કેવી છે વસ્તુ કે વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિ જ્યોતિ જ્યોતિષા એક કહ એવી છે પરમાર્થ વળી કેવી છે કે સર્વ ભાવાંતર ધ્વંસી સ્વભાવત્વા સમસ્ત ભાવાંતર એટલે બીજી જાતના ભાવો સ્વભાવથી બીજી જાતના છે તે બધા વિભાવો છે. સમસ્ત દ્રવ કર્મ ભાવકર્મ અને મનોકર્મ એને કર્મની જાતિ આપી દીધી છે. ચેતન અચેતન બંનેને કર્મની જાતિમાં કરી દીધા છે. કેમ કે સ્વભાવ સરખો છે. ભાવકર્મનો સ્વભાવ પણ દ્રવ કર્મની સાથે મેળ ખાતો છે. ક્રોધની પ્રકૃતિ તો અહીંયા ભાવમાં ક્રોધ, એવી રીતે રાગ તો અહીંયા ભાવમાં રાગ, એવી રીતે અથવા જ્ઞેયરૂપ જે પરદ્રવ એવા જે ઉપાધિ રૂપ વિભાવ ભાવ તેમનું મિટનશીલ એટલે મટાડવાના સ્વભાવવાળું છે. નિજ સ્વરૂપ જેનું એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. વ્યાખ્યા આવી કરી છે સ્વાત એટલે હોવાથી. સ્વાત છે એ હોવાને લીધે, સંસ્કૃતમાં જે સ્વાદ વપરાય છે સ્વભાવ સ્વાદ, સ્વાદ એટલે હોવાને લીધે. કેવો હોવાને લીધે? અમિચક એટલે શુદ્ધ હોવાને લીધે. પણ શુદ્ધ એટલે કેવો? કે અશુદ્ધતાને ધોઈ નાખે એવો શુદ્ધ. શું? અશુદ્ધતાને ખલાસ કરી નાખે. પછી સામે દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ ગમે તે હોય બધાને ખલાસ કરી નાખે. કર્મના પહાડ કર્મના ડુંગરા ગમે તેવડા મોટા હોય, વીજળી પડે એટલે ભૂકો ભૂલી જાય. પર્વત ઉપર વીજળી પડે એટલે ભૂકો ભૂલી જાય. ત્યાં પર્વત હતો જ નહીં, ત્યાં હરણ રેતીનું કરી નાખે. એવો જેનો સ્વભાવ છે. સમસ્ત દ્રવ કર્મ ભાવ કર્મ અને નો કર્મ છે. અથવા જે કોઈ જ્ઞેયરૂપ પરદ્રવ છે એ પણ વિશેષ પોતે પત્યામાંથી કાયદું છે. રાજમલજી કેમ કે ક્યારેક આ જીવ જ્ઞેયની પણ ઉપાધિ લે છે, જણાનાર પદાર્થની પણ ઉપાધિ ગ્રહણ કરે છે. એને જાણું છું એમ કરીને જ્ઞેયનું અવલંબન લઈ લે છે, પછી એમાંથી રાગદુષ્ટ થાય છે. પણ જ્ઞેય ભિન્ન હોવા છતાં જાણનાર જ્ઞાનથી જ્ઞેય ભિન્ન હોવા છતાં જ્ઞાન એનું માં એકત્વપણે જાણે છે. ભિન્ન રહીને નથી જાણતું. ભિન્નને ભિન્નપણે ભિન્ન રહીને જાણવું જોઈએ એને બદલે અભિન્નપણે એને જાણે છે. એટલે એને જ્ઞેયરૂપ એવા પરદ્રવ પણ લઈ લીધા. એને શાસ્ત્ર ભાષામાં જ્ઞેયનાયક શંકર દોષ કહે છે. જ્ઞેયની સાથે શંકરપણું કરવું, શંકરપણું એટલે ભેળસેળ મિશ્રિતપણું કરી નાખવું, એડલ્ટ્રેશન, એટલે પરદ્રવ જ્ઞેય લઈ લીધા. દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મમાં તો કોઈ બાકી ન રહીએ તો તેના આજુ છે જ્ઞેયો પણ બાકી છે. એ સિવાયના જે ભાવકર્મય નથી, દ્રવ કર્મય નથી, નો કર્મ નથી, પણ એ સિવાયના બીજા જ્ઞેયો છે એની સાથે પણ આજે ઉપાધિ ધારણ કરે છે. શંકર દોષ કરીને બે પ્રકારના શંકર દોષ લીધા છે. નિર્ણાયક શંકર દોષ અને ભાવી ભાવક શંકર દોષ એકત્રમાં લીધા. એટલે તેને ગાથાઈ લીધી છે કે હું આકાશને જાણું છું, હું બીજા દ્રવ્યને જાણું છું, હું એને જાણું છું એમ કરીને એકત્વ કરે છું. એ શંકર દોષ છે. ઇનરીને જાણે છે ત્યાં શંકર દોષ ઉત્પન્ન થતો નથી. જ્ઞાન આદિમાં શંકર દોષ નથી થતો. એવા જે ઉપાધિ રૂપ વિભાવ ભાવ તેમને મેટનશે એટલે મટાડવાના સ્વભાવ વાળો છે, એનો નાશ કરવાના સ્વભાવ વાળો છે, એવું જેનું સ્વરૂપ છે. એવા એવું સ્વરૂપ હોવાને લીધે પણ શુદ્ધ નહીં છે, આત્મા શુદ્ધ છે, પરમાર્થે આત્મા શુદ્ધ છે એમ કહીને એમ કહ્યું કે જીવનો સ્વભાવ તમામ પ્રકારની કર્મ અને ઉપાધિને મટાડવાના સ્વભાવ વાળો છે, એવો સ્વભાવ છે. એટલે કર્મથી કાંઈ પણ ભય પામવાની જરૂર નથી, કેમ કે કર્મને મટાડવાનો જીવનો સ્વભાવ છે. બળવાન કોણ, કર્મ બળવાન કે આત્મા બળવાન? આત્મા બળવાન છે, કર્મ તો એની પાસે કાંઈ નથી. કર્મનું બળ આત્મા પાસે કાંઈ નથી. કોઈ શ્રીમંત માણસ ગરીબાઈ ગાય ખરો ગાયતા તો હોય તો ગાય તારા વેચા હોય તો શું કરે? કપડા ફાડી એ સારું, હું તો ખીચ રહ્યા છું. ગરીબ માણસ છું, મને જવા દો. એટલે એ વખતે સાચો ખરેખર ગરીબ થઈ જતો હશે? અભિનય કેવો કરે? હે, ખરેખર ગરીબ હોય એવો કરે ને? હે, પૂરેપૂરો. પણ એને અંદર ખબર છે કે નહીં? અંદર એનું શ્રદ્ધા જ્ઞાન બદલાઈ ગયું છે, ખરેખર હું ગરીબ થઈ ગયો છું એમ રહેવું જોઈએ. સંસાર અવસ્થામાં પણ પોતાના સ્વભાવના અનંત સામર્થ્યને અને શક્તિને શ્રદ્ધા જ્ઞાનમાં રાખીને સંસારી પણ જાણવું જોઈએ. હું કેટલા ખાતર લૂંટાય ન જવાય એટલા ખાતર. એમાં પણ લૂંટ થાય છે, એમાં પણ થાય છે. લૂંટ એવી રીતે થાય છે કે લોકો બહુ માન આપે, માન આપે ત્યાં માન છડે તો લૂંટાઈ ગયો, છડે તો લૂંટાઈ ગયો. એટલે માન ન મળે એટલા ખાતર તે એમ જ રાખવું સારું. ક્યાંક પ્રસંગ તો ક્યાંક જ એવો બને ને એમ કે લૂંટાવાનો ત્યાં. એ શ્રદ્ધા જ્ઞાનમાં તો પાકું હોવું જોઈએ કે પરમાર્થથી તો હું શુદ્ધ સિદ્ધ સમાન છું, કોઈ પણ કર્મનો મારી પાસે એવી શક્તિ નથી કે મારે હારી જવું પડે, એવી કોઈ કર્મની શક્તિ છે નહીં. દર્શન જ્ઞાન ચારિત્રી હૈ સાધ્ય સિદ્ધિ ન ચ અન્યથા. ખંડાન હોય છે બે રીતે વાત કરી ને કે આત્મા સંસાર અવસ્થાની દ્રષ્ટિએ અશુદ્ધ પણ છે, અથવા ભેદની દ્રષ્ટિએ અશુદ્ધ પણ છે, અને મૂળ સ્વરૂપથી શુદ્ધ પણ છે. એમ વેચક અને અમેચક એમ બે પ્રકારે વાત કરી કે આત્મા મલિન પણ છે અને આત્મા નિર્મળ શુદ્ધ પણ છે. આમ બંને નયો પક્ષપાત રૂપ છે, બે પોતપોતાના પક્ષને રજૂ કરે છે. પક્ષપાતી માણસ શું કરે?
કે પોતાના પક્ષની વાત ગાય, આમાંની વાત કરે જ નહીં, બીજા પક્ષની વાત જ ન કરે, પોતાનો જ પક્ષ રજૂ કરે. એને મને આ માર્યું, એને મને માર્યું, પણ ત્યાં અમે માર્યું તું કઈ નહીં, એને એને મને માર્યું, એક જ વાત કરે. બોલો કે નહીં એને મને માર્યું. પેલા એમ ત્રીજા માણસે શું નથી, ન્યાય કેવી રીતે કરવો, એને ન્યાય કેવી રીતે કરવો, એને તો ન્યાય કરી શકે નહીં. આમાં એનો કોડ કાયદો છે કે ભલે બંને નહીં પોત પોતાના પક્ષની વાત કરતા હોય કે આત્મા મલિન છે અને આત્મા નિર્મળ છે, ચેતન દ્રવ્ય આવા વિચારથી બસ થાવ, ઝઘડો જ બંધ કરો. કે શું કહે છે? એક કહે છે કે મલિન છે ને એક કહે છે કે નિર્મળ છે, તો કે એ ઝઘડો કરો બંધ. હવે એ વિચારનો ઝઘડો હવે જૂતો નથી. બહુ વિચાર કર્યા આત્માના, પર્યાય અપેક્ષાએ મલિનતાના વિચાર કર્યા, દ્રવ્યની અપેક્ષાએ શુદ્ધતાના વિચાર કર્યા. તો કે હવે પણ ક્યાં સુધી વિચાર કરવાના, કરો વિચાર ને બંધ. એમ કે છે આત્મનો ચિંતયા અલમ એવ, એમ કે છે શું? ચેતન દ્રવ્યના વિચારથી બસ થા, આવો વિચાર કરવાથી તો સાધનની સિદ્ધિ થતી નથી એમ નક્કી જાણ. આત્માના વિચારથી સાધનની સિદ્ધિ થતી નથી એમ નક્કી જાણ. હું આપણે તો રોજ ચાલે છે આ ચર્ચા, કે આપણે આત્માના વિચાર ઘણા કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ ઘણા વખતથી, એટલે ઘણા વિચાર કરીએ છીએ, પણ એનાથી નક્કી જાણવું કે સાધનની સિદ્ધિ નથી થતી. ખુલાસો કરે એનો ભાવાર્થ આમ છે કે શ્રુત જ્ઞાનથી આત્મ સ્વરૂપ વિચારતા ઘણા વિકલ્પો ઉપજે છે. શું થાય છે? આત્માના સ્વરૂપને શ્રુત જ્ઞાન દ્વારા વિચાર કરવામાં અનેક જે વિકલ્પો ઉત્પન્ન થાય છે. જેમ કે એક પક્ષથી વિચારતા આત્મા અનેક રૂપ છે, આ વેચક લીધો. એક પક્ષથી એટલે વ્યવહાર પક્ષથી વિચારતા આત્મા અનેક રૂપ છે, કેમ કે એમાં દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, ગુણ છે, દ્રવ છે, પર્યાય છે, બધું. અને બીજા પક્ષથી વિચારતા આત્મા ભેદરૂપ છે, એકે ભેદ દેખાતો નથી. આમ વિચારતા થકાતો સ્વરૂપ અનુભવ, ચોખ્ખી વાત છે કે નહીં? કેટલો આટલા આવી રીતે વિચારે તો અનુભવ થાય, કેટલી વાર વિચારે તો અનુભવ થાય, કેટલા વર્ષો સુધી વિચારે તો અનુભવ થાય, કે બિલકુલ અનુભવ ન થાય એમ નક્કી જાણવું, નક્કી જાણવું. એવું માંથી એટલું કહેવું એમ નક્કી જાણવું. આમ વિચારતા થકાતો સ્વરૂપ અનુભવ નથી. આપણે બે દિવસ પહેલા ચર્ચામાં લીધો તો પડશે, જો અહીંયા વિચારથી અનુભવ નથી એમ જે છે, વિચારતા વિચારતા અનુભવ નહીં થાય એ વાત સ્પષ્ટ છે. તો પછી અનુભવ ક્યાં છે? અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો વિચારતા થતા તો અનુભવ નથી, તો અનુભવ ક્યાં છે, કેવી રીતે થાય છે? પ્રશ્ન ઉઠાવીને જવાબ આપે છે. ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતા થતા અનુભવ, આ અનુભવ લીધો. પ્રત્યક્ષ સ્વાદ લ્યો, અનુભવ કરવો હોય તો પ્રત્યક્ષ સ્વાદ લ્યો, પ્રત્યક્ષ અનુભવ કરો. વિચારથી અનુભવ નહીં થાય એ વાત નક્કી છે. પોતાનો વિચાર જ્યાં સુધી ચાલુ રહેશે, વિચારમાં વિકલ્પ ચાલુ રહેશે, ત્યાં સુધી તે અનુભવમાં અંતરાયપણે કામ કરશે. અનુભવ તો નહીં થાય, પણ અનુભવમાં અંતરાય, અનુભવમાં બાધક થશે. આત્માનો વિચાર ક્યાં? આત્માનો વિચાર એક તો જગતના જીવને જળ સંયોગોના વિચાર અડે આત્માનો વિચાર આવતો નથી. શરીરનો વિચાર આવે છે, અને શરીરની અનુકૂળતાના સંયોગોનો વિચાર આવે છે એને આડે આત્માનો વિચાર કરવાનો સુખદ મળતો. હવે એમાંથી કેટલાક છૂટા પડીને આત્માનો વિચાર કરે છે ત્યારે શાસ્ત્રકાર એમ કહે છે કે વિચાર કરતા અનુભવ નથી, તેને અનુભવ સુધી લઈ જવો છે. તો જેને જળનો વિચાર છોડાવવો હોય એને જીવનો વિચાર કરાવે, પણ જીવનો વિચાર કરતા હોય એને એમ કહે કે વિચારથી અનુભવ નહીં થાય, પ્રત્યક્ષ આસ્વાદથી અનુભવ. એ વાત થઈ, એ તો વાત થઈ. પ્રત્યક્ષ આસ્વાદ એ એક શબ્દો થયા. હવે આસ્વાદ લેવો કેવી રીતે આપી દો, બીજો સવાલ એમાંથી ઉભો થાય એવું છે. ઠાકરની ગાંગડી આખરી જીભ ઉપર મૂકે પછી એમ પૂછે કે મારે સ્વાદ કેવી રીતે લેવો, તો શું કરવું છે? સાકરની કાંકરી જીભ ઉપર મૂક્યા પછી, મોઢામાં ખાધા પછી કોઈ એમ પૂછે કે મારે સ્વાદ કેવી રીતે લેવો, તો એને કેવી રીતે શીખડાવવું? એ કયો હવે એને સ્વાદ લેતા કેવી રીતે શીખડાવવું? ભાઈ, તારી જીભમાં સ્વાદ લેવાનો સ્વભાવ છે. જ્યારે સ્વભાવથી જ સ્વાદ લેવા માટે જીભ છે તો પછી એમાં કાંઈક કરવાનો તો પ્રશ્ન રહેતો નથી, શીખડાવવાનો તો પ્રશ્ન રહેતો નથી કે તું સ્વાદ આમ લેજે, એ પ્રશ્ન જ નથી રહેતો ત્યાં. જો કાંકરી સાકરને જીભ ઉપર આવે તો સ્વાદ કેમ લેવો એ પ્રશ્ન ત્યાં રહી શકતો નથી, થઈ શકતો નથી, ઉપસ્થિત થતો નથી. બસ બિલકુલ એવું છે આમાં. એટલે સ્વાદ કેવી રીતે લેવો એ શીખડાવવાનો વિષય નથી, કેમ કે જ્ઞાન છે એનો સ્વભાવ એવો છે કે જે જેવું હોય તે તેવું જાણે. લીંબુ લઈને કડવી જાણે ને કેરીને મીઠી જાણે, એમાં કઈ જ્ઞાનને શીખડાવવું પડે કે આને કડવું કહેજે, આને મીઠું કહેજે? જે જેવું છે એવું જણાશે. એમ જ્ઞાન છે એ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ જ છે, અને એ અનુભૂતિનો સ્વાદ છે એ સ્વયં આબાળ ગોપાળને નિરંતર આવી જ રહ્યો છે. અનુભવમાં આવી રહ્યો છે તો ખબર કેમ પડતી નથી કે ધ્યાન બીજે છે, લક્ષ બીજે છે, એમાં એ વાત ચાલે છે ને લક્ષ બીજે હોય તો સંભળાય નહીં. કાનને કઈ ઢાંકણ નથી, આંખને ઢાંકણ છે. આંખમાં જોવું બંધ કરવું હોય તો માણસ આંખ મીઠી જાય, પણ સાંભળવામાં એવું નથી કરી શકતો. ન સાંભળવું હોય તો એને સાંભળવું જ પડે, કેમ કે એને ઢાંકણું નથી. આંખની કોડી છે ને ઢાંકણું છે, ન જોવું હોય તો માણસ આંખ બંધ કરી શકે છે કે ચાલો આપણે જે જોવું કરો, આંખ બંધ કરી દઉં, આપણે જોવું નથી. કાનમાં એવું નથી ચાલતું, ન સાંભળવું હોય તો સાંભળવું જ પડે. ન સાંભળવું હોય તો પછી એનો બીજો રસ્તો છે કે લક્ષ બીજે જાય તો સંભળાય નહીં. ઠીક છે, લક્ષ બીજે જાય તો સંભળાતું હોવા છતાં સંભળાતું નથી. શબ્દોના તો વાઇબ્રેશન પડદા સુધી આવવાના છે, પણ ઉપયોગ ત્યાંથી એબ્સેન્ટ થઈ જાય છે. લક્ષ બીજે હોય તો ઉપયોગ ગેરહાજર થઈ જાય. એમ અહીંયા જે જ્ઞાનનો અનુભવ ચાલી રહ્યો છે ત્યાં એ ઉપયોગ લઈ જતો નથી, સામાન્ય સુધી વિશેષને લઈ જતો નથી. સીધી વાત તો આ છે, જે સામાન્યમાં જ્ઞાન વેદન છે એ સામાન્ય સુધી એ ઉપયોગને લઈ જતો નથી. ઉપયોગ બીજે રહીએ છીએ, લક્ષ બીજે રહીએ છીએ, ઉપયોગ પૂર્વક એનું લક્ષ્ય. હવે જો લક્ષણ એ વેદન ઉપર હોય તો પછી ઉપયોગ બીજે જાય તો વાંધો નથી, કેમ કે દુર્લક્ષ થી જવાનો છે, ત્યાં લક્ષ નહીં જાય, એટલે જ્ઞાની બંધાતા નથી, કેમ કે એનું લક્ષ નથી ત્યાં, કાર્ય કરે છે છતાં લક્ષ એનું ત્યાં નથી, માટે નથી બંધાતા. ચાલે છે તો ચાલતા નથી, બોલે છે તો બોલતા નથી, ખાય છે છતાં ઉપવાસી છે, બધા બોલાવે છે શાસ્ત્રમાં બોલાવે છે. આ લોકો એ તો પ્રસંગ લીધો છે, એનું સમજાવવા માટે ભાગવતની અંદર એક પ્રસંગ લીધો છે. એક દુર્વાસા કરીને મને હતા અને સામે શ્રીકૃષ્ણનું પાત્ર લીધું છે. દુર્વાસા તો ક્રોધી હતા, સમજતા ભાઈ ક્રોધી આવે એનું નામ દુર્વાસા ત્યાં પાડે, ક્રોધની પ્રકૃતિ વાળા ને બે એને બોલાવશો ને દુર્વાસા. તો પછી સામે કાંઠે યમુના નદી ઓળંગી અને ગામ છે દુર્વાસા પાસે, ગોપીઓ જાય છે નદીમાં, યમુનામાં બે કાંઠે પાણી આવે છે, નક્કી કરે છે દુર્વાસા મુનિ ઉપવાસી છે, એના તપના બળે હે યમુના તું અમને માર્ગ કરી દે, પાણી માર્ગ નથી કરી દીધો. બીજું પાત્ર તો કહ્યું, હે કૃષ્ણ જો ઉપવાસી ને તપસ્વી હોય તો તું મને માર્ગ કરી દે, તો પાણી રોકાઈ ગયું તો માર્ગ થઈ ગયો, મને કહી ગયા. એને આશ્ચર્ય કૃષ્ણ તો ત્રણ ખંડના ધણી છે, વાસુદેવ છે, આટલો મોટો વૈભવ છે, એની તપસ્વી ક્યાંથી, અને આ તો જંગલમાં બેઠા બેઠા તપ કરે છે, એનું તપનું બળ કામ નથી કરતું, નામનું તપનું બળ કેમ કામ કરે છે. પછી ત્યાં એ વાત બધી છે શ્રી કૃષ્ણ, એ ખાય છે છતાં ઉપવાસ છે, ઘણા બોલ લીધા છે, જે આપણે સમ્યક દ્રષ્ટિ માટે લેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ ખાય છે છતાં ઉપવાસી છે, બોલે છે છતાં બોલતા નથી, ચાલે છે છતાં ચાલતા નથી, સ્થિર છે ચાલતા નથી તો શું છે, સ્થિર છે એમ લેવાય છે. એનું કારણ લક્ષ છે, લક્ષ આત્મા ઉપર છે, એનું ધ્યાન બીજે નથી, તે ક્રિયાને નિષ્ફળ ગણવામાં, લક્ષ વગરની ક્રિયાને નિષ્ફળ કરી છે, ચાહે અબળી હોય કે સબળી હોય. આમ છે આપણે આમાં કેવી વાત ચાલી, કે વિચારતા અનુભવ નથી પણ પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતા થતા અનુભવ છે. પ્રત્યક્ષ અંશથી વસ્તુ પ્રત્યક્ષ છે, ચૈતન્યનું વિદાયી પરિણામ ઉપયોગ છે ને, એટલે પ્રત્યક્ષ અંશથી વસ્તુ આખી પ્રત્યક્ષ છે. ખોવાયેલો હીરો, હીરો હાથમાંથી પડી ગયો, એને ખોવાય દિવસે ન જડે ને રાત્રે જડી જાય, શું કેમ એમ થતું છે, ચમકે છે ક્યાં જુઓ, અંધારું થઈ ગયું હવે જુઓ જોઈએ ચમકે છે, કોઈ ક્યાંય ચમકે છે, ચમક જોઈએ કે હીરો જોયો, એને હીરો જોયો, ચમક દ્વારા એક કિરણ જ્યાં એક પાસા ઉપરથી ફેંકાય ત્યાં આખો હીરો દેખાઈ ગયો. આમ તો એના જુદા જુદા પાસામાંથી એક જગ્યાએથી રિફ્લેક્શન ઊભું થાય અને ચમક દેખાય તો કે હીરો અહીંયા પીડે છે, સીધો હીરો આખે આખો જ્ઞાનમાં આવે છે. એમ પ્રત્યક્ષ અંશ દ્વારા વસ્તુ આખી પ્રત્યક્ષ થાય છે જ્ઞાનમાં, અને એ વેદનમાં પ્રત્યક્ષપણું છે, વેદન કદી પરોક્ષ હોતું નથી, એટલે એને આસ્વાદતા એના ઉપર લક્ષ જતા, ઉપયોગપૂર્વક
લક્ષ જતા વિશેષ સામાન્ય ઉપર જતા અનુભવ થાય છે. અનુભૂતિ સ્વરૂપ છે એનો અનુભવ પ્રગટ થાય છે, પોતાને પકડાય એવી રીતે થાય છે, તે જ કહે છે. અને એ કેવી રીતે છે કે અનુભવમાં દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે છે એમ હવે નાખે છે. શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેય અનુભવમાં સમાયેલા છે એમ કહે છે. તે જ કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રી હે સાધ્ય સિદ્ધિ શુદ્ધ સ્વરૂપનું અવલોકન એટલે સામાન્ય અને દર્શન કીધું દર્શન ઉપયોગ અર્થ કર્યો છે એમ. શુદ્ધ સ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું પ્રસંવેદનપૂર્વક એ જ્ઞાન અને શુદ્ધ સ્વરૂપનું આચરણ એટલે સ્થિરતા શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગનું આવા કારણો કરવાથી એટલે આ પ્રકારના પરિણામ થવાથી સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિ લીધી ને સિદ્ધિમાં મોક્ષ લીધું, દર્શન જ્ઞાન ચારિત્રથી મોક્ષ છે એમ કીધું. પણ આ કાળે મોક્ષ હતો ન હતો નથી ને એ કાળવાળ અમે ભૂલી જઈએ છીએ. જ્યાં દર્શન જ્ઞાન ચારિત્ર જે જોવામાં આવે ત્યાં કાળ પછી દેખાતો નથી કે આ પંચમ કાળ ચાલે છે, મોક્ષ જ દેખાય છે સીધો. શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને જોવે એને સીધો મોક્ષ દેખાઈ જાય છે, અને આ પંચમ માળો છે એને મોક્ષ થતો નથી એ ભાવનામાં રહેતો. હા, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત અને આ તો શરૂઆત થઈ ગઈ દર્શન જ્ઞાન ચારિત્રથી એટલે પૂર્ણતા દેખાઈ જાય છે. એવા કારણોથી સફળ કર્મક્ષય લક્ષણ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેનો ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા મોક્ષની પ્રાપ્તિ છે એને શ્રદ્ધા અને ચારિત્ર જ્ઞાન સાથે અભેદપણે આવી ગયા એમ જાણીને અનુભવ કરતા મોક્ષનો માર્ગ પ્રગટ થઈ ગયો એને મોક્ષની પ્રાપ્તિ થઈ જવાની છે એમ લઈ લેવું. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા મોક્ષની પ્રાપ્તિ છે. ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે આટલો જ મોક્ષ માર્ગ છે અનુભવ કરવો એમાં બધું આવી ગયું કે કાંઈ બીજું પણ બાકી રહે છે મોક્ષ માર્ગમાં, અન્ય પણ કાંઈ બાકી રહે છે? ઉત્તર આમ છે કે આટલો જ મોક્ષ માર્ગ છે. જાઓ પામે છે કે નહીં
પામે,
આટલો જ મોક્ષ માર્ગ છે. અન્યથા પરંતુ અન્ય પ્રકારે સાધની સિદ્ધિ થતી, આ પ્રકારે આટલો જ મોક્ષ માર્ગ છે અને આ સિવાય બીજા કોઈ પ્રકારે મોક્ષનો માર્ગ નથી. ત્રણે કાળે એટલા માટે તો આખો સમય સાર કીધા પછી લિંગની ગાથા લીધી કુંકુંદાચાર્ય 413 414 415 ગાથામાં 413 ને 414 લિંગની ગાથા લીધી. કેમ કે લોકોને બાહ્ય ત્યાગ ઉપર ને બાહ્ય ક્રિયા ઉપર ઘણું વજન છે, તો કે કોઈ લિંગ મોક્ષ માર્ગ નથી કે મેં તો દ્રવલી નગ્ન દિગંબર હોય છે ને તો કે એ મોક્ષ માર્ગ નથી. ઠીક, મોક્ષ માર્ગ એને હોય છે બીજી વાત છે, પણ એ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો સ્વાનુભૂતિ છે, તે જ મોક્ષનો માર્ગ છે. સ્વાનુભૂતિ સિવાય મોક્ષનો માર્ગ ક્યાંય
નથી.
જય મિત્રાંગ દિગંબર જય તારમણો જય રાહો જય હો જય હો.